આ આગમો આપત્તિ રહિત આપણને મળેલા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તી એને અષ્ટ પ્રવચન માતા કહે છે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડ નિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ. આ શું થયું? વ્યવહારિક જગતમાં અહિંસા સંયમ અને તપથી જીવવા માટે આ માતાઓએ આપણને આદેશ આપ્યો. વ્યવહાર જીવન કેવી રીતે જીવવું? તો કે જીવનમાં અહિંસા હોવી જોઈએ, સંયમ હોવો જોઈએ, તપ હોવું જોઈએ. અને પછી શું કહ્યું? મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, આ ત્રણેયને ગુપ્ત કરવા. ગુપ્ત કરવા એટલે વિલીન કરવા. ગુપ્ત કરવા એટલે સંતાડીને રાખવા નહીં, એ ગુપ્ત કરવા એટલે મારાથી છૂટા કરવા. તો મનોગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતાનું સાધ્ય છે, સાધ્ય છે. બાકીના બધા સાધનો છે. કાયોત્સર્ગ એ પણ સાધન છે સાધ્યમાં જવા માટે. તો મનોગુપ્તિમાં જવું એ ધ્યાનના ગર્ભદ્વારમાં પ્રવેશ છે. વિચારોના વૃંદાવનમાં આપણે એટલા બધા માહલીએ છીએ કે આ વિચાર રહિતની કોઈ સૃષ્ટિ હોઈ શકે? કોઈ અનંત આકાશની ઉર્જાઓની સ્પર્શના થઈ શકે કે નહીં એનો આપણને ખબર જ નથી. અને એટલા માટે જ આ ધ્યાન માર્ગ તરફની રુચિ બહુ સહેલી નથી. તો આ મનની સાથે જો આપણે આટલી સ્પષ્ટતા થાય કે જે મન છે એ મારું નથી, પરંતુ એક સામૂહિક ચેતનાનું મન છે, કે જે ચેતનામાં અનંતકાળના સંસ્કારો પડેલા છે. હવે તો મનોવૈજ્ઞાનિક પણ એમ કહે છે, મેન ઇઝ મિનિએચર કોસ્મોસ. આખા વિશ્વની બધી જ શક્તિઓ આ બ્રેઇન સેલ્સમાં રહેલી છે. માત્ર એનું 10% આપણે વાપરીએ છીએ. કેવળ જ્ઞાન પણ એમ જ કહે છે, એક વખત કેવળ જ્ઞાન થાય એટલે લોકાલોક પ્રતિબિંબ થાય છે. તો અહીં બંનેની વાત એકદમ મળતી આવી શકે છે. એ કહે છે કે ફૂલ નોલેજ, સંપૂર્ણ જ્ઞાન માનવીના બ્રેઇન સેલ્સમાં પડેલા છે. પણ એ બ્રેઇન સેલ્સને આપણે પ્રજ્વલિત કેવી રીતે કરવા, વોટ ઇઝ ધ ઇગ્નિશન કી ફોર દેટ, એ હજી આપણે સમજતા નથી. તો મનની સાથે કામ કેમ લેવું? જ્યારે પણ એકાંતમાં બેસો અને સ્મૃતિ, કલ્પના અને ચિંતન આવે ત્યારે માનજો કે આ કંઈ મારા પોતાના ઉત્પન્ન કરેલા વિચારો નથી, સામૂહિક ચેતનામાંથી આવતા વિચાર છે. એ વિચારને જો હું માત્ર સ્વીકારીશ તો મારા બનશે. એ વિચારોનું પણ એક વર્તુળ એવું ભયંકર છે. કાં વિચાર કહે છે કે તું મને જીવ, આઈ વોન્ટ ટુ લીવ થ્રુ યુ. જે લેશિયાઓ, જે ભાવ છે ઉત્પન્ન થાય છે, એ કહે છે હું તારા દેહ દ્વારા આને જીવવા માંગુ છું. અને તમે કહો કે હું તને જીવવા નહીં દઉં એટલે ઘર્ષણ થાય છે. જે વિચાર હું જીવું છું એ અસ્થિમજ્જા બનીને મારો સ્વભાવ બને છે. અને જે વિચાર અશુભ છે એ વિચાર જીવી ન શકાય એવી ભાવના હોવા છતાં પણ કદાચ તક મળે તો જીવી લઈશ એવી અંદરમાં જીજીવિષા હોય તો એ વિચાર શું કરે છે? અંદરમાં ફર્મેન્ટેશન કરીને માનસિક અને શારીરિક રોગ ઉત્પન્ન કરે છે. એટલા માટે, અરે હા, તો આરોગ્યની વાત કરી ત્યારે એમ લાગે છે કે આ 100 વર્ષ સુધી આયતન માંદું ન પડે એવું છે. તમારું મન માંદું પડે છે માટે શરીર માંદું પડે છે. આ આપણું શાસ્ત્ર કહે છે. આ શરીર 100 વર્ષ સુધી માંદું ન પડે એવું આપણું શાસ્ત્ર કહે છે. તો ક્યારે? કે જે વિચાર, નબળા વિચારને તમે અંદરમાં સંઘરી રાખેલો છે એ વિચાર જીવી શકાય એમ નથી. એટલે શરીરની નબળી કડીમાંથી, શરીરના રોગ દ્વારા એ વિચાર પ્રગટ થાય છે. અને માટે જ વિચારો જે આવે એ વિચારો મારા નથી, મારે એને જીવવાની જરૂરત નથી. શરૂઆતમાં જરા ગભરામણ થશે, પરંતુ આપણે જાણીએ છીએ કે સમાજમાં પણ જેની સાથે ધ્યાન દઈને વાત કરવી હોય એની સાથે કરીએ છીએ. કે બધાની સાથે શેક હેન્ડ્સ કરો, કેપી ઘરે જતા જતા ગાડી ઊભી રાખીને, તો એ બતાવે છે કે એક વખત નિર્ણય થાય કે આ વિચારને મારે મારા તરીકે સ્વીકારવો નથી, આવીને વયો જશે. ઇટ વિલ નોટ હાર્મ યુ, માત્ર જોવો. અને જોવાથી શું થશે? એક દ્રષ્ટુત્વ વિકસશે. અને આ ધ્યાનના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટેનું આ પહેલો માઇલસ્ટોન છે કે જીવનમાં પ્રતિક્રિયા મુક્ત, પ્રતિભાવ મુક્ત, અનુસરણ મુક્ત, અનુકરણ મુક્ત, માત્ર એક દ્રષ્ટુત્વ વિકસાવો, માત્ર જોવો શું બની રહ્યું છે. અને એ જોવાથી શું થશે? ભળો નહીં, બી ઇન ધ વર્લ્ડ બટ નોટ ઓફ ધ વર્લ્ડ. જે કાંઈ પણ બની રહ્યું છે એનું નિરીક્ષણ કરો, દ્રષ્ટુત્વ કરો, સાક્ષી ભાવ પણ નહીં. પાછા એક નવું વાક્ય હમણાં ઉપયું છે, અરે હું તો સાક્ષી તરીકે, દ્રષ્ટા જ્ઞાતા સાક્ષી તરીકે જોઉં છું. સાક્ષી તરીકે જોવામાં સાક્ષી ઊભો છે અને જોવાનું જુદું છે. એટલા માટે સાક્ષી ભાવ પણ નહીં, દ્રષ્ટુત્વ. ભગવાન મહાવીર દ્રષ્ટા હતા, માત્ર જોતા હતા, ક્યાંય ભળતા નહોતા. આવું સવાર સાંજ અડધી કલાક કરો અને જુઓ શું થાય છે. માત્ર વિચારોને જુઓ, એ વિચારો સાથે ભળો નહીં. અનાદિકાળની આપણી ટેવને કારણે 5-10 મિનિટમાં જ કર્તૃત્વ અને ભોક્તૃત્વ પાછું આવી જશે. હા, મારે આમ કરવું છે, હવે પછી આમ કરીશ, આ સારું નથી. વરી પાછા ફરીથી નિરીક્ષણમાં જાઓ કે આ તો મારે વિચાર જોવાનો જ છે. વારંવારના આ અભ્યાસ પછી એક નિર્મળ દ્રષ્ટુત્વ પ્રાપ્ત થશે કે ત્યાં શબ્દ નાદમાં પરિણત થશે. જ્યારે વિચારો શબ્દમાંથી ઉત્પન્ન થાય છે અને એ શબ્દને તમે માત્ર ધારણ કરો છો, કોઈ પણ પ્રકારની તમારી ચેતનાને તેમાં જોડતા નથી, ત્યારે વિચારો શબ્દમાં વિલીન થાય અને શબ્દ નાદમાં વિલીન થાય અને નાદ આકાશમાં વહેવા જાય અને આકાશની અનંત ઉર્જાની સાથે આપણો સંપર્ક થશે. તો પહેલાં નિરીક્ષણ કરવું. નિરીક્ષણ કર્યા પછી કર્તૃત્વ અને ભોક્તૃત્વ ભાવની જે ભૂમિકા છે એને સ્વેચ્છાએ આપણે વિસર્જન કરવાની છે. દેર ઇઝ નો નીડ. જે કંઈ પણ વિચાર આવે એ વિચારને જવાબ દેવાની જરૂરત નથી. એ વિચારોને જોવાથી એ વિચારો ખરી પડશે. ઇફ યુ ડોન્ટ લીવ ધ થોટ્સ રાઇઝિંગ ઇન યોર માઇન્ડ, ઇટ વિલ ગો ટુ સમબડી એલ્સ, અને બીજા પાસે જશે. તો એમાં આપણે એક સુરક્ષા મળી ગઈ. માત્ર વિચારોને જોવો, નિરીક્ષણ કરો, અને તેની સાથે પછીનું સ્ટેપ શું છે? મૌન રજીવો. અને મૌન માત્ર વાણીનું નહીં, ઇન્દ્રિયોનું મૌન જોશે. પાંચ પેન થઈ ગયો. મન અને મૌન, મૌનમાં જવા માટે માત્ર વાણીનું મૌન નહીં પણ શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ, પાંચે ઇન્દ્રિયોનું મૌન કેમ કેળવવું? આખરે તો આ બધા જ મારા વિભાવ છે, મારો સ્વભાવ નથી. અને એ વિભાવની સાથે રહું એ કેટલો બધો આયુર્વેદિકમાં પાછું બીજું પ્રજ્ઞાપરાધ છે. આ પ્રબુદ્ધ લોકો માટે જો રોગ આ છે, બુદ્ધિ હોવા છતાં પણ ભગવાનની આજ્ઞા મુજબ ચાલે નહીં તો એને શું કહે છે? પ્રજ્ઞાપરાધ કહે છે. અને પ્રજ્ઞાપરાધનો કોઈ પ્રાયશ્ચિત નથી. બુદ્ધિ હોવા છતાં પણ જો ભગવાનની આજ્ઞામાં જવા માટેની તૈયારી થતી નથી તો એ બુદ્ધિ જોખમી છે. અને માટે એવા જોખમને લઈને, એક આતંકવાદને લઈને જીવી રહ્યા છીએ. માત્ર બુદ્ધિનો આશ્રય. ગુરુ મહારાજ કહેતા કે બુદ્ધિજીવી નહીં, પ્રભુજીવી બનો. સ્વમતિ નહીં, શાસ્ત્રમતિને લાવો. તો અહીં વાત છે આ મૌનના આયામમાં કેમ પ્રવેશ કરવો. એ આયામમાં પ્રવેશ કરવા માટે આ ઇન્દ્રિયોનું મૌન એ મહત્વની વાત છે. અનાદિકાળના સંસ્કારને કારણે અહીં થોડુંક સંઘર્ષ થશે. અંદરમાં મોહરાજા કહેશે કે આ શું માંડ્યું છે, બહુ બહુ તો ધ્યાન વિચાર ઉપર કલાક ભાષણ સાંભળવા જવાય, કંઈ ધ્યાન કરાતું હશે? તો આ મારું ને તારું શું થશે? માટે અંદરમાં રહેલો મોહ આપણને હંમેશને માટે આ કાયાથી કામ કરાવવા માગે છે. અને અહીં જરૂરત છે પ્રતિજ્ઞાની. વચન અને કાયા તો પ્રભુને સોંપ્યા છે પણ મન સોંપ્યું નથી, છૂટું છે. માટે આ વિચારોની વિપુલતા ચાલ્યા કરે છે. તો અહીં આ મોહરાજા પ્રશ્ન કરશે કે આ બધી ઉતાવળની જરૂરત શું છે? આપણે બધું હવે પછી નિરાંતે કરશું. પણ એક વખત જ્યારે નિર્ણય થાય છે કે મારે મારા પોતાના શુદ્ધ સ્વરૂપમાં જવું છે, ત્યારે આ બાધાઓ આપોઆપ દૂર થઈ જશે. જિજ્ઞાસાની નિર્ધૂમ અગ્નિ એકવાર જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે સામી બાજુનું જે પરિણામ છે એ સામે ચાલીને આવવા માટે મળે છે. જિજ્ઞાસા, કુતૂહલતા નહીં, માત્ર સાંભળવું છે, જાણવું છે એમ નહીં, પણ જિજ્ઞાસા, આચરણની જિજ્ઞાસા. શબ્દો બોલવા નથી પણ શબ્દોને જીવવાની જ્યારે જિજ્ઞાસા થશે ત્યારે પેલા છેડે રહેલો અનુભવ આપોઆપ આપણી સમીપ આવીને જઈ શકશે. આ ધ્યાનની વિધિ કોઈને શીખડાવી શકતી નથી. ધ્યાન કેમ કરવું તેમ પણ કહેવાતું નથી, પરંતુ એના આનંદની વહેંચણી થઈ શકે છે. અને એટલા માટે જ આપ સૌને આ મૂકીને એક જ કહું છું કે એકાગ્રતા અને પ્રત્યાહાર રૂપ શુભ વિચારોનું જીવન એ આપનો અંગત વિષય છે. આપને એમ લાગે કે મને અશુભ નડી રહ્યું છે તો શુભમાં રહો, પણ આપને એમ લાગે કે હવે અશુભ તત્વથી લગભગ હું વિરામ પામ્યો છું અને હવે અશુભ મને પજવતું નથી તો શુભમાં રહેવાની જરૂરત નથી. અમારે ત્યાં રાજકોટમાં બધા રેલવે સ્ટેશનના બધા નોખા નોખા નામ પાડવામાં આવ્યા છે. એક કામના નગર છે, કામનાનગરથી ગાડી ઉપડે એ ધર્મનગર જાય જેપી, ધર્મનગરથી પછી ભક્તિનગર આવે, ભક્તિનગરથી પછી મુક્તિનગર જાય. તો ધર્મનગર સુધી ગાડીમાં બહુ ગર્દી, પણ મુક્તિનગરની ગાડી હાવ ખાલી. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે તું આ મુક્તિ મુક્તિની વાત કરે છે, તને મુક્તિ જોતી જ નથી. યુ આર ફિયરિંગ ફ્રીડમ, તને મુક્તિનો જ ભય છે. અને એટલે જ તે બધા આ બધા ચોકઠા ઊભા કરીને એક ધર્મની ચોકોટી ઊભી કરેલી છે. ધર્મનગર સુધી જવા માટે તૈયાર થશે 20મી સદીનો માણસ, પણ મુક્તિનગરની ગાડી હાવ ખાલી. રમણભાઈ હું તમે બે શું છે કબૂલ, બીજા આવે કે ન આવે? મુક્તિનગર, અને મુક્તિનગરમાં વચમાં ધ્યાનનગર આવે છે. કોણ બેસે છે? કોને? હુ નીડ્સ ફ્રીડમ? કોઈને મુક્તિ જોતી નથી અને મુક્તિની વાત કરે છે, એટલા માટે જ દુઃખ થાય છે. અને મુક્તિની વાત કરે એ તો માણસ પોતાનામાં સમાઈ જાય. દિગંબરોમાં કહે છે કે આ વાણીનું સ્વરૂપ શું? અવાગ વિસર્ગ. વાણીનું જેને પોતાની નાભીમાં વિસર્જન કરતા આવડતું નથી એ વાણીનો દુર્વ્યય કરે છે. અને એટલા માટે જ આખરે તો આ બધા વિભાવોને છોડીને આપણા પોતાના શુદ્ધ સ્વરૂપમાં જવાનો આ જે માર્ગ છે, મનસાતીત નિરીક્ષણ કરો, મૌનમાં જાઓ, અને આત્માની ઉર્જાઓને આકાશમાં જે ફેલાઈ રહેલી છે તેની સાથે સંપર્ક કરીને આપણા જીવનને ધન્ય બનાવો. અશક્ય નથી, આ કાળમાં જ થઈ શકે એમ છે. અને જો ખરેખર આ ધ્યાન માર્ગમાં આપણે પ્રવેશ કરશું તો 2-3 વર્ષમાં જ એના ફાયદાઓ મળશે. અલબત્ત આ ધ્યાનની પૂર્વભૂમિકા 2-4 જે વિશિષ્ટ છે તે પણ સમજી લઈએ, કેમ કે એ પૂર્વભૂમિકા જો સ્પષ્ટ નહીં હોય તો ધ્યાનમાં જશો તો ક્યાંક દાઝી જશો. એની પૂર્વભૂમિકા છે કે આ શરીરને આયતનને શિસ્તબદ્ધ રાખો. જ્યાં ત્યાં જાઓ, જેવું તેવું ખાઓ, જેવું તેવું બોલો, અને પછી કહો કે હું ધ્યાન કરું, એ નહીં ચાલી શકે. ધ્યાનમાં જવું હશે તો આ શરીરને બરાબર આરોગ્યપ્રદ રાખવાનો એક શિસ્ત રાખવો પડશે. આ પહેલી વાત છે. શરીરને બરાબર શિસ્તબદ્ધ રીતે જે સ્વસ્થ રાખતો નથી એના માટે આ ધ્યાનની વાત છે જ નહીં. બહુ નમ્રપણે કહું છું કે આ માર્ગમાં જવું હોય તો આ એક પહેલી વાત છે. બીજી વાત છે વાણીનો સંયમ. વાણી એક ઉર્જા છે, અને 24 કલાકમાં આ વાણીનો કેટલો દુર્વ્યય કરીએ છીએ. હાઉ મેની, એને જો એનર્જીમાં કન્વર્ટ કરો તો કે જે એક માણસ 24 કલાકમાં જે બોલે છે એમાં 100 વોટનો ગોળો 24 કલાક બળી શકે એટલી ઉર્જા જાય છે. તો આ વાણીનો સંયમ, બિન જરૂરી બોલવું નથી, બિન જરૂરી વિચારો કરવા નથી. અલબત્ત મારો જે કર્મયોગ છે એમાં મારે કામ કરવા માટે જરૂર કાર્ય કરવું પડે, પણ વાણીનો સંયમ જ્યારે જરૂરી નથી ત્યારે શા માટે બોલવું? તો આ જે વાણીનો સંયમ 22 કલાકમાં બરાબર પહેરો મૂકો, જરૂર પૂરતું બોલવું છે તો શું થશે? એ શક્તિ બચશે અને ધ્યાનમાં જવા માટે આપણને સહાય કરશે. તો આ બીજી વાત થઈ. અને ત્રીજી વાત જે છે બહુ જ મહત્વની વાત છે, અને તે છે કે જીવનને સદાચારથી ભરી દેવું. કોઈ પણ દુરાચાર જેના જીવનમાં હશે એ કોઈ ધ્યાનની વાત કરે તો એ બીજું ધ્યાન થશે. અને એટલા માટે જ આ પ્રાથમિક કક્ષા છે. શરીરને સ્વસ્થ રાખો, વાણીનો સંયમ કરો, અને જીવનને સદાચારની સુવાસથી ભરી દો. હું તો ઘણીવાર મિત્રોને કહું છું, ગમે તેવા પડતા કાળમાં સદાચારી હંમેશા નિર્ભય છે. દુરાચારીને ભય છે, સદાચારીને કોઈ જ ભય નથી. અને એ એક આપણું ભૂષણ નહીં પણ આભૂષણ બનવું જોઈએ. અને તેની સાથે ભગવાને બતાવેલા એવા વ્યવહાર માર્ગનું આજ્ઞાનું પાલન યથાશક્તિ, સર્વથા ન થઈ શકે પરંતુ યથાશક્તિ એ પાલન કરીએ એની પણ જરૂરત છે. આત્મનઃ મોક્ષાર્થમ જગત હિતાય ચ. આત્માનો મોક્ષ કરવો એટલે કોઈ સમાજથી ભાગી જવું, જનજીવનથી ભાગી જવું અને એકાંત ઓરડીમાં પુરાઈ જવું નથી. જેન શાસનની સાધના આ શ્રમના રણાંગણમાં બ્રહ્મવિદ્યા સાધવાની છે. આ સમાજની વચ્ચે રહીને પરોપકાર અને ક્ષમાપનાનું મારે વ્લાણી કરવી છે. અને જ્યારે હું એકાંતમાં જાઉં ત્યારે મારા પોતાના ધ્યાન યોગને કરું. મારા ગુરુ મહારાજ કહેતા ધ્યાન જ કરવાનું છે. જગતમાં જાઓ જીવોનું ધ્યાન, મંદિરમાં જાઓ પ્રભુનું ધ્યાન, અને એકાંતમાં રહો આત્મ ધ્યાન. પણ કે તમે બધા 3 પ્રકારનું જુદું ધ્યાન કરો છો. જગતમાં જાઓ પૂતગલનું ધ્યાન, મંદિરમાં જાઓ પ્રભુ પાસે માગણીનું ધ્યાન. પ્રભુ મારું આજે આમ કરજે, પ્રભુ મારું આજે આમ કરજે, જાણે કે બધી એપ્લિકેશન લેવા જ બેઠા હોય ને. મારા ગુરુ મહારાજ કહેતા કે તમે શ્રાવકો એટલા બધા હોશિયાર છો કે ભગવાનને મંદિરમાં સુકામ બેસાડાય કહું, સાહેબ કહ્યું ને, તો કે મંદિરમાં એટલા માટે બેસાડ્યા કે બહાર ક્યાંય તમને નડે નહીં. એવું જ છે, દેવાલયમાં રહેલા દેવ જો દેહાલયમાં નથી આવતા તો આ જીન શાસનનો આચાર સાચો નથી કે. અને માટે જ પ્રભુની ભક્તિ ચોવીસે કલાક થવી જોઈએ, જે સમયનો પ્રતિસાદ ન આપે, જે સમયની માંગ છે આજે શ્રાવક પાસેથી, કે એ નિર્ભીક બનીને આ સમાજ પાસે સાચી વાત રજૂ કરે એ સુકામ નથી કરતા. કેમ કે હજી આપણને પદાર્થો વધારે પ્રિય છે, પરમાત્મા પ્રિય નથી. હજી પરિગ્રહ ગમે છે પણ પરલોક અને પરોપકાર ગમતો નથી. માટે આવી ચેતના આજે મૂંગી બની ગઈ છે, આંસુ આવે છે. જગતમાં જે બનતા બનાવો છે એને જીન શાસન સાંગોપાંગ રીતે પાર લઈ જઈ શકે એમ છે, પરંતુ બોલતા કેમ નથી? એકમાત્ર અંદરમાં રહેલી પરિગ્રહની એષણા. માય વેસ્ટેડ ઇન્ટરેસ્ટ કમ્પેલ્સ મી ટુ મૂવ વિથ વોટ એવર બેડ ટાઈમ્સ દે આર અવેલેબલ. અરે ભાઈ, આ તમારી પાસે આ ભગવાનનું વેચવાનું શાસન છે તો મંદિરમાં જાઓ માંગણીનું ધ્યાન, અને એકાંતમાં રહો તો વિષયોનું ધ્યાન. આ ધ્યાનને બદલે ઓલું ધ્યાન જો આવે તો આપણું કાર્ય થઈ શકે. આ વાત આપની પાસે આ ધ્યાન વિચારની મૂકી છે. એક દસકામાં આ સંઘ ધારે, પ્રબુદ્ધ લોક ધારે તો ધ્યાનનો માર્ગ જીવંત કરી શકીએ. અને એટલા માટે જ આવો ધ્યાની પુરુષ જગતમાં શું આપી શકે? પાછા તો ફળ પ્રધાના શ્રાવકા, ફળ શું છે? આમાંથી શું મળે? કાંઈ ન મળે હો, આ સંસારની એક પણ વસ્તુઓ ન મળે. છતાં પણ શું બની શકે તેની વાત કરીને આપણે આજનું વક્તવ્ય પૂરું કરવું છે. અને એ છે કે આવો ધ્યાનારૂઢ થયેલો આત્મા એ જગતને માટે માનવમાંથી વિશ્વ માનવ બની શકે છે. ધ વર્લ્ડ નીડ્સ એ પ્લેનેટરી પર્સન. દુનિયા એક થઈ છે પણ આ દુનિયાને પોતાની ગણી શકે એવો માનવ હજી જન્મ થયો નથી. એ પ્લેનેટરી પર્સન ઇઝ રિક્વાયર્ડ ઇન ધ 20th સેન્ચુરી. આખા એ જગતને એક વિશ્વ માનવની ભેટ આપવાનું કાર્ય એ જૈન સંઘનું છે. જૈન સંઘની પ્રત્યેક વ્યક્તિમાં પ્રત્યેક જીવની દયા રહેલી છે, પણ એ દયાની સાથે વિશ્વ માનવ બનવાની જે લાયકાત છે એ આ ધ્યાનથી પ્રાપ્ત કરે. એન્ડ વી ગેટ એ પ્લેનેટરી પર્સન આઉટ ઓફ એ પર્સન હુ ઇઝ મેડિટેટિંગ. આ પહેલી વાત છે. એના જીવનમાં એક પૂર્ણ યોગ આવે છે કે જેથી કરીને કોઈ જ પ્રશ્નો રહેતા નથી. પ્રશ્નો શેમાં છે? વૈયક્તિક પ્રશ્નો છે. દેર આર નો પ્રોબ્લેમ્સ ઇન ધ હોલ. પૂર્ણતામાં પ્રશ્નો નથી, અંશમાં પ્રશ્નો છે. અને અંશથી એને પતાવી જ ન શકાય. પૂર્ણતામાં જેને પૂર્ણતાના દર્શન કર્યા છે એને જગત આખું પૂર્ણ દેખાય છે. ધ વર્લ્ડ ઇઝ એ મિરર. વોટ યુ સી ઇનસાઇડ ઇઝ રિફ્લેક્ટેડ આઉટસાઇડ. આપણે ઊંધું કરીએ છીએ, જગત બહુ ખરાબ છે એટલે હું શું કરું. અરે ભાઈ, તારું મન નિર્મળ કર તો જગત આપોઆપ નિર્મળ બની શકશે. આ એક જ માર્ગ છે. લેટ ઇટ બી એ વન મેન રેવોલ્યુશન. અને એ સેલ્ફ રિફોર્મેશનનું છે. બધા જ કંટ્રોલ્સ આપણને ગમતા નથી, પણ સેલ્ફ કંટ્રોલની વાત આવે એ તો કે એની વાત જ ન કરતા. સેલ્ફ કંટ્રોલ જો આવી ગયા તો બીજા બધા કંટ્રોલ્સની જરૂરત નહીં રહે. તો વિશ્વ માનવ બનવા માટે, પૂર્ણતાનું જગતમાં વહેંચણી પ્રભાવના કરવા માટે, અને મનોવૈજ્ઞાનિક ક્ષેત્રની છેલ્લી 5-7 વર્ષ પહેલાંની જે આખી વાત એક આવી છે, ધ ગ્રેટેસ્ટ ઓપોર્ચ્યુનિટી ફોર અ હ્યુમન બિઈંગ ફોર જેનેટિક ટ્રાન્સફર ઓફ કોન્શિયસનેસ. અંગ્રેજીમાં શબ્દો બોલું છું, એનો અર્થ એમ છે કે ચેતનાને નિર્મળ કરીને આખી માનવ જાતમાં સંક્રાંત થઈ શકે છે. એ ચેતના જ્યારે નિર્મળ બને છે ત્યારે નિર્મળ ચેતના આજુબાજુની ચેતનાને પણ નિર્મળ કરતી જાય છે. અને જેનેટિક ટ્રાન્સફર જેમ આજે પ્રદૂષણ વિશ્વવ્યાપી બન્યું અને આખી માનવ જાતની ચેતના પ્રદૂષિત બની, એમ થોડી એક વ્યક્તિઓ પણ, એક ક્રિએટિવ માઇનોરિટી, એક થોડાક માણસો જો આ ધ્યાન યોગનું આલંબન લઈને નિર્મળતાને પ્રાપ્ત કરવાની વાત કરશે તો એ માત્ર પોતાનું આત્મકલ્યાણ નહીં જગતનું પણ કલ્યાણ કરી શકશે. કેમ કે જેનેટિક ટ્રાન્સફરનો નિયમ એમ કહે છે કે જ્યારે ચેતનાનું નિર્મળ થવું ઘનિષ્ઠ બને છે ત્યારે સામા માણસને તેનો સ્પર્શ થયા વગર રહેતો નથી. એક મહાવીરની ચેતના નિર્મળ હતી, 21,000 વર્ષ સુધી એનું શાસન ચાલવાનું છે. આપણી પણ જો ચેતના નિર્મળ બને તો એના માટે કે આખી મુંબઈની વસ્તી ગણતરી જેટલા માણસોની જરૂરત નથી. 25-50-100 માણસો પણ એક નિર્ધાર કરે કે આ પૃથ્વીને પાટલેથી વિદાય થતા પહેલાં આવી નિર્મળ ચેતનાને મારે વરીને જવું છે, તો ઇટ વિલ ધ ગ્રેટેસ્ટ સર્વિસ ટુ હ્યુમેનિટી ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ. આ જે વાત છે આખી જેનેટિક ટ્રાન્સફરની. અને આવો ધ્યાનને પામેલી વ્યક્તિ ऋण मुक्ति अने परोपकारना बे कार्य होंसेथी करशे। संसारमांथी भागीने पण संसारमां हजी ऋणनुं काम घणुं अदा करवानुं छे। केटला जीवोनो मैं उपकार लीधेलो छे અને અનંત તીર્થંકરોને પણ હું ભૂલી ગયો છું। એક બાજુ ઋણ મુક્તિના કાર્યમાં પાવરધો બનશે અને સાથે પરોપકારના કાર્ય પણ સુંદર રીતે કરી શકશે। કૃતજ્ઞતા અને પરોપકાર એની બે પાંખ હશે અને કૃતજ્ઞતા ગુણ આવા ત્રણ લોકના નાથના શાસનમાં હું જન્મ્યો, એ જ પ્રભુએ અમને મને આ માર્ગ બતાવ્યો એની કૃતજ્ઞતા, અને એ કૃતજ્ઞતાનું ફળ જગતના જીવોની સેવા પરોપકાર, આ વગર જીવી ન શકાય। એક પરિપૂર્ણ માર્ગ છે આખો વ્યવહાર અને નિશ્ચયનો પરોપકાર, એ તો જૈનોનો વિશેષ અધિકાર છે। અહીં બેઠેલા છે એ વ્યક્તિ, એટલા માટે કોઈ પરોપકાર વગર રહી ન શકે, કેમ કે એના જીવનમાં સામા માણસનું દુઃખ જોઈને અનુકંપન થાય છે। પણ અહીંયા પણ શાસ્ત્ર કહે છે કે જેને ધ્યાન સિદ્ધ કર્યું છે એની કૃતજ્ઞતા અને પરોપકાર કેવા હોય, કૃતજ્ઞતાને હંમેશા બોલતી રાખો અને પરોપકારને મૌન કરો। આપણે પરોપકારની તકતીઓ લગાડીએ છીએ અને કૃતજ્ઞતાને ખાનગીમાં કરીએ છીએ। આ જે અવિધિ થઈ રહી છે, જૈન કુળમાં રહેલો શ્રાવક પરોપકાર કરે, ડાબો હાથ કરે ને જમણા હાથને ખબર ન પડે, પરોપકારને મૌન કરો અને કૃતજ્ઞતાને જેનો પણ મારા ઉપર ઉપકાર છે તેને વ્યક્ત કરવામાં કૃપણતા ન રાખો। આ છે એક ધ્યાન યોગના માનવીની દિનચર્યા। કોઈ જ અહીં વિરોધાભાસ વ્યવહારિક જીવન અને નિશ્ચયના જીવનનો છે નહીં, આવો એક આપણને અબાધિત અધિકાર મળ્યો છે। એ અધિકાર શેનો છે? યોગી બનવાનો છે। ભગવાન મહાવીરનું કુળ એ યોગીઓનું કુળ છે। હમણાં અમે બદ્રી ગયા અને બદ્રીમાં પૂછ્યું તમારું કુળ કયું છે, કીધું અમારું કશ્યપ ગોત્ર છે। તમે કોણ છો, કીધું અમે યોગી પુત્ર છીએ। ઓલા જોવા માંડ્યા કે શું કે છે આ, કીધું અમે યોગી પુત્ર છીએ અને અહીંયા ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ। તો અહીં મહાવીરના શાસનમાં જન્મેલી પ્રત્યેક વ્યક્તિ એ યોગી કુળમાં જન્મેલી છે। એક્સરસાઇઝ યોર રાઇટ ટુ બી એ યોગી। યોગી બનવાનો તમારો જે અબાધિત અધિકાર છે એને ભોગવો અને આવતા 10 વર્ષમાં આ પૃથ્વીને આવી સાત્વિક ચેતનાની બહુ જરૂરત છે। જંબુવીજી મહારાજ સાહેબ સદાને માટે કહેતા કે જૈનો જે વર્તમાનકાલીન સંઘર્ષ છે એ સંઘર્ષમાં કંઈ સીધી રીતે ભળી નહીં શકે, એમના માટે એકમાત્ર વિકલ્પ છે અને એ વિકલ્પ છે પવિત્રતાની ઊંચાઈ વધારો। કેમ કે આપણે શેરીમાં જઈને તોફાન નહીં કરી શકીએ, આપણે આ દંગા ફિસાદ નહીં કરી શકીએ, જૈનોનું એ કાર્ય નથી, સજ્જન માણસો છે। પણ કીધું સાહેબ કરવું શું, તો કે બસ એ કાર્ય છે કે તમારી પવિત્રતાની ઊંચાઈ વધારો। શાસ્ત્ર એમ કહે છે કે પવિત્ર હશે તે જીવશે અને જીવાડશે, પવિત્ર હશે તે બચશે અને બચાવશે, અને પવિત્ર હશે તે જીતશે અને જીતાડશે। આવો ધ્યાન માર્ગ આપણને હથેલીમાં મળેલો છે, એનું સંશોધન કરીએ અને આપણા જીવન રેખર પુલકિત કરીએ એટલા આપના ચરણમાં સ્વાધ્યાય મૂકીને એકમાત્ર નમોરી હંતાણમના અક્ષર દ્વારા હું મારા પોતાના સ્વરૂપમાં જાઉં એ ભાવપૂર્વક પ્રમુખ સાહેબ જો કહે તો 2 કે 3 મિનિટ આપણે એમ વાત હતી કે આ કરવાનું છે સામૂહિક રીતે, પણ નમસ્કાર મંત્રના શબ્દોનું આલંબન લઈ નિરાલંબનમાં જવા માટે આપણે 3 મિનિટને માટે નમસ્કાર મંત્રનો જાપ કરીએ અને ત્યાર પછી રમણભાઈ કરતા તો નથી પણ એમનું સમાપન કરવું હોય તો 5 મિનિટ કરીને પૂરું કરીએ 3 મિનિટને